વીર સંવાદ 2487 ફાગણ વદ સાતમ ગુરુવાર તારીખ 9/3/1987 પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજી સ્વામીનું શ્રી પ્રવચનસાર શાસ્ત્રની ગાથા 172ના અનિંદ્રણના બોલ 1-18 તથા 19-20 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન.
નમો નોય સૌરિયંતાણમ, નમો નોય સૌષિદાનમ, નમો નોય સૌરિયાણ, નમો નોય સૌજાયાણમ, નમો નોય સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ શ્રી ઓમકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમૌ મંગળમ કુંકુંદારી ઉજેન્દ્ર મંગળમ નમઃ સમજાય
પ્રવચન સાર, સર્વજ્ઞની વાણી, જીવધ્વનિનો સાર, એમાં જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન અધિકાર, એટલે આમાં આત્મદ્રવ્યરૂપી જ્ઞેય કેવું છે એનું વર્ણન છે. આત્મ પદાર્થ જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન છે ને, આત્મ વસ્તુ કોને જ્ઞેય તરીકે કેવો છે અને એ દ્રષ્ટિમાં આવે ત્યારે તેને સમ્યક દર્શન અથવા પરથી જુદાનું ભેદ જ્ઞાન થાય. તો 18 બોલ થઈ ગયા. શરૂઆતથી જ્ઞેય, આ જ્ઞેય કહ્યું છે ને, એવો છે આત્મા જ્ઞેય, જેને ઇન્દ્રિયથી જ્ઞાન થાય એવો એ જ્ઞેય પદાર્થ નથી. પહેલા બોલથી એ આત્મા સ્વજ્ઞેય વસ્તુ, એને ઇન્દ્રિયથી જ્ઞાન થાય એવો એ જ્ઞેય પદાર્થ આત્મા નથી.
બરાબર,
એ અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા છે, એને સ્વજ્ઞેય આત્મા કહેવામાં આવે છે. સમજાય છે? આમાં જ્ઞેય ઉપર આજુ વળ્યા, જ્ઞેય તત્વ છે ને મૂળ, એવો છે આત્મા જ્ઞેય કે બીજાઓ ઇન્દ્રિય વડે એને જાણે એવો એ આત્મા જ્ઞેય નથી. સમજાય છે? કાંઈ ભગવાન આત્મા બીજાઓ ઇન્દ્રિય વડે એને જ્ઞેય કરે એટલે જાણી શકે એવો એ આત્મ પદાર્થ જ્ઞેય જણાવવા યોગ નથી. સમજાય છે? કાંઈ સૂક્ષ્મ વાત એ આ તમારું જ્ઞાન મજમું કઠણ પણ છે, પણ મૂકશો તો સમજાણો. ભગવાન આત્મા એક શેતનના સંભાગમાં એને સ્વજ્ઞેય કહીએ કે જે સ્વજ્ઞેય જ્ઞાનમાં જણાવવા લાયક કે ઇન્દ્રિયથી કામ કરે ઇન્દ્રિયથી જાણે એવો એ સ્વજ્ઞેય આત્મા નથી. એ સ્વજ્ઞેય એવો આત્મા છે કે ઇન્દ્રિયોથી એને બીજો કોઈ જાણી લે એવો એ જ્ઞેય પદાર્થ આત્મા નથી. એ ભગવાન આત્મા સ્વજ્ઞેય એવો છે કે ઇન્દ્રિયના પ્રત્યક્ષ પૂર્વક અનુમાનથી કોઈ એને જાણી લે એવો એ આત્મા નથી. ઇન્દ્રિયના ચિહ્ન દ્વારા, આમ ચિહ્ન ઇન્દ્રિય પકડે ને, ખાલી એધામ આ ચિહ્ન છે ને, આમ હાલે છે ને, આમ બોલે છે ને, આમ ઇન્દ્રિયના પ્રત્યક્ષ પૂર્વક જે અનુમાન એટલે ચિહ્નો એનાથી જણાય એવો આ સ્વજ્ઞેય આત્મ પદાર્થ નથી. સમજાય છે? કાંઈ પહેલામાં કહ્યું કે જેને ઇન્દ્રિયથી જણાય, જેને ઇન્દ્રિયથી જ્ઞાન થાય એવો નથી, એટલે કે અતિન્દ્રિયથી જ્ઞાન થાય એવો. બીજામાં કહ્યું કે જેનું ઇન્દ્રિયોથી કોઈ જાણી લઈ શકે એવો એ નથી, ત્યારે બીજા પણ અતિન્દ્રિય જ્ઞાનથી તેને જાણે એવો એ છે. ત્રીજો, ઇન્દ્રી પૃથક ચિહ્નો દ્વારા અનુમાન થઈને જણાયો નથી, એટલે કે અંતરના પૃથક જ્ઞાન થી જણાયો. છઠ્ઠા બોલમાં ખુલાસો આવશે. આ પાંચ આત્માનો બોલ ઉતારી છઠ્ઠા. સમજાય છે? કાંઈ ભગવાન આત્મા એવો સ્વવિનય અખંડ અભેદ એક વસ્તુ છે કે જે ઇન્દ્રિય પ્રત્યક્ષ પૂર્વક અનુમાન થી કોઈ એને જાણે કે જણાય એવો એ નથી. ચોથો બોલ, એ ભગવાન આત્મા એ અનુમાન થી જણાય એવો નથી. એકનું અનુમાન હોય, ઇન્દ્રિય પ્રત્યક્ષના ચિહ્નના અનુમાન દ્વારા હતું. એ સ્વજ્ઞેય ભગવાન આત્મ પદાર્થ એકલો અનુમાનથી એને કોઈ જાણે એવો એ સ્વજ્ઞેય પદાર્થ નથી. સમજ માટે ભૈયા જ્ઞાન તમને જ્ઞાન આયા છો સમૂહ મત. ક્યાં નામ હે તમારા? જલાસંદી. તો સમય માટે ભગવાન આત્મા કથા બોલશે નહી. એકલો અનુમાન કરે, અનુમાન કરીને જણાય કોકને, એકલો અનુમાન કરીને કોઈ સ્વજ્ઞે આત્માને જાણે એવો એ આત્મા નથી. પછી શું થઈ? પછી લેજો બધામાં અસ્તિ. છઠ્ઠો ઉત્તર છે છઠ્ઠો એનો. પાંચમો, એ આત્મા એકલો પરનું અનુમાન કરીને જાણે એવો એ અનુમાતા કે એકલો અનુમાતા નથી. સમજાય છે? કાંઈ ભગવાન આત્મા સ્વજ્ઞેય એવું છે. અજ્ઞેય તત્વ, જ્ઞેય ભાવ, જ્ઞેય ભાવ કથન છે. તો સ્વજ્ઞેય નો એ ભાવ, એ આત્મા એકલો અનુમાન થી પરને જાણે એવો કેવળ અનુમાતા એ સ્વજ્ઞેય આત્મા નથી. સમજાય છે? કાંઈ સમજ માટે આત્મા કેવળ અનુમાન પોતે કરે પરનું અને જણાય પર એમ નથી. પોતે તો અનુમાતા કોઈ બીજો અનુમાન કરીને જાણે એને એવો નથી. પોતે આત્મા પરનું અનુમાન કરે એવો એ સ્વજ્ઞેય નથી. એ તો પ્રત્યક્ષ જ્ઞાનથી જણાય એવો આત્મા છે. પરનું પણ પોતાનું પ્રત્યક્ષ કરીને જાણે એવો એ આત્મા છે. સમજાય છે? કાંઈ એનું કોઈ અનુમાન કરે અને જણાય એવો નથી. અને એ પોતે કોઈનું અનુમાન કરે એકલા અનુમાનથી પોતે પરનું જ્ઞાન કરે એવો એ પોતે નથી. એનું ભાઈ આ તો બધું આવી ગયું પેલા એનો. ત્યારે છે કેવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. બધા પાંચે નો અસ્તિ લીધી. નકાર હતો ને નકાર પાંચમાં, એની છઠ્ઠામાં આકાર લઈ લીધો. કેવો છે? સ્વભાવ જેનું જ્ઞાન થાય છે. સ્વભાવ પોતાનું જ્ઞાન, સ્વભાવ નિર્મળ શુદ્ધ સ્વસંવેદ્ય જ્ઞાન, રાગ વિજ્ઞાનું પુનઃવિકલ્પ મન ઇન્દ્રિય જ્ઞાનું એટલું જે જ્ઞાન એ સ્વસંવેદ્ય છે. એ જ્ઞાનની દશા વળી તે પ્રતજ્ઞાતા થઈ શકે છે. એ વિકલ્પ દ્વારા ઇન્દ્રિય દ્વારા એ જણાય એવો આત્મા નથી. સમજ આયા? તો બહુ છે, વીસ બોલે ને થોડા બે બુલ પાછા, બે બુલ માં કલાક પૂરો જ થાય. તો આ રીતે સમજાય. સમજાય છે? કાંઈ બે બુલ રહ્યા છે ને. છ બોલું આ છે. કેવળ અનુમાન થી ન જણાય ત્યારે પ્રત્યક્ષ જ્ઞાતા અંતર જ્ઞાન ના વેદન દ્વારા જ્ઞાતા ત્રિકાળ કોણ છે તેને સ્વસંવેદન થી સ્વસંવેદન કહો, પ્રત્યક્ષ કહો. પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા થી આત્મા જણાયો છે એ કોઈ વિકલ્પ ને ઇન્દ્રિય દ્વારા જણાયો એવો એ સ્વજ્ઞેય નો સ્વતત્વ નો સ્વભાવ છે. એ આત્મા સંબંધી વાત કરી. હવે એના ઉપયોગ સંબંધી વાત. એનો ઉપયોગ 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 હે ને ઉપયોગ જ્ઞાનના દેખના જે ઉપયોગ હે ને ભાવ હું તો ભાવવાન કી બાત છે આત્મા થી હવે એનો ઉપયોગ જાણવું દેખવું એ ઉપયોગ બાય પદાર્થના આલંબન વાળો એના ઉપયોગમાં જ્ઞાન નથી એનો જ્ઞાનનો ઉપયોગ જ્ઞાનનો વેપાર બાય પદાર્થના આલંબન વાળું જ્ઞાન એને નથી એ તો સ્વ પદાર્થના આલંબન વાળું એને જ્ઞાન છે સારી વાત ભાઈજી સમજાય છે કઈ પાંચ આત્માના લઈ નાસ્તિથી આમ ન જણાય આમ ન જણાય છઠ્ઠામાં અસ્તિથી પ્રતજ્ઞાતા જણાય એમ કીધું સાતમામાં હવે એનો ઉપયોગ જે જાણવા દેખવાનો છે એ જાણવા દેખવાનો ઉપયોગ બાય પદાર્થના આલંબન વાળો ઉપયોગ એને નથી બાય પદાર્થના નિમિત્ત વાળો ઉપયોગ તેને વાસ્તવિક ઉપયોગ કહેતા નથી સમજાય છે કઈ ભગવાન આત્મા એ પોતાના ઉપયોગને સ્વ અંદર જ્ઞાય એના અવલંબન વાળું જ્ઞાન ઉપયોગ વાળો એટલો છે બાય પદાર્થના ઉપયોગ વાળું જ્ઞાન એવું સ્વજ્ઞેયના પરમાર્થ સ્વભાવ ભાવમાં નથી બહુ સૂક્ષ્મ છે કૃષ્ણજી હા બસ આનો અર્થ ન્યા કરવો પડશે તમારે ઓલા બોલ છે સાંભળ જ્ઞાન શું આ બોલે સીતા સમજાણો આઠમો બોલ ઉપયોગ નામના લક્ષણને બહારથી લાવતો નથી વિકલ્પને નિમિત્તથી એમાં જ્ઞાન થતું નથી એમ કહે છે મન ઇન્દ્રિય અને વિકલ્પના નિમિત્તથી જ્ઞાન એને થતું નથી બાયથી જ્ઞાનના ભાવને લાવતો એનું બાય પદાર્થનું આલંબવાળું જ્ઞાન નથી આલંબન વાળું નથી એમ કીધું આય કહે છે કે એ જ્ઞાન ઉપયોગ બહારથી લાવતો નથી જ્ઞાન ઉપયોગ તો અંતરમાંથી આવે છે એવો એ સ્વજ્ઞેય પદાર્થ બહુ ઝીણું હોય પણ કેવું છું નહીં એમના માણસ તકરાર કરે આની આ માન એ તો નિશ્ચય છે એ તું નિશ્ચય છે પણ સાંભળને ભાઈ પ્રભુ એ નિશ્ચયનું ભાન થાય ત્યારે તે હનુમાન આદિ વ્યવહારનું જ્ઞાન કરે વ્યવહારે અને વ્યવહારે હતો કહેવાય થાય એ કઈ શું અંતરના અંતર જાગૃતિના તરમ હોયા વિના એને આ વાત કેવી રીતે કેમ વ્યવહારવી આ વાત આ વસ્તુ આખી છે એ છે બહારથી જ્ઞાનનો ઉપયોગ આવતો નથી તું આમ વિકલ્પ કરીને શાસ્ત્ર ભણને ભૂખે આ કરે આ કરે માટે જ્ઞાન બહારથી આવી જાય એવો આત્માનો ઉપયોગ નથી આત્મા તો એવો નથી પણ આત્માનો ઉપયોગ પર્યાય પણ એવી ઉપયોગની પર્યાય બહારથી અલવાય એવો એ આત્મા નથી બરાબર સમજાય છે કાંઈ બહુ સુંદર હે કે નહીં બહુ સુંદર છે નવ એ ઉપયોગનો કોઈ હરણ કરી શકતો નથી એટલે એની દશામાં કર્મના નિમિત્ત તરફનું જે જરી વર્ણ થઈને હણાય તેને આત્મા કહેતા નથી એટલે તેને આત્માનો ઉપયોગ કહેતા નથી આત્મા તો પહેલી વાત થઈ ગઈ ઉપયોગ જે કઈ વર્તના કેમ કે ઉપયોગ તો જ્ઞેય સ્વભાવ પોતાનો જ્ઞાયક એને અવલંબીને જે પ્રગટ થાય એમાં હણનાર કોઈ એની દશામાં કોઈ છે જ નહીં એનું હણી શકે જ નહીં ધ્રુવ ચૈતન જ્ઞાયક ભાવ એને અવલંબે ધ્રુવને આધારે થતું જ્ઞાન એને હણે ને ઘાટ કોણ કરી શકે સમજાય છે કાંઈ જ્ઞાનમાં જરી ભણાવવાની દશા નિમિત્તને આધીન હોય તેને વ્યવહાર ગણી તેને વ્યય ગણી એનો અભાવ ગણી એકલા જ્ઞાયકને આધારે જ્ઞેય પોતે જે શુદ્ધિની વૃદ્ધિ જ્ઞાન ઉપયોગની થાય છે તેને આત્મા કહીએ ભણાય તેને આત્મા કહેતા નથી એટલે તેને ઉપયોગ કહેતા નથી સમજાવવાનું કઈ એમાં બધો વ્યવહાર આવી જાય છે. અંદર બધું દસમો બોલ, ઉપયોગના લક્ષણમાં વિકાર નથી. ભાઈ આલંબનવાળું જ્ઞાન નથી, જ્ઞાન લવાતું નથી, જ્ઞાન હરાતું નથી. હવે કે છે ઉપયોગમાં વિકાર નથી, એ આત્માનો ઉપયોગ એને કહીએ કે જેમાં વિકાર ન હોય, જેને શુદ્ધ ઉપયોગ હોય તેને ઉપયોગ કહીએ છીએ. શુદ્ધ સ્વભાવ નિર્મળ અવિકારી સમરસી ધન્ય જ્ઞાન સ્વભાવ વિતરાગી શાંત રસ જ્ઞાન સાથે ભણાયેલો રસ, એના અવલંબે જે શુદ્ધ ઉપયોગ થાય એને ઉપયોગ કહેવાય છે. કર્મના નિમિત્તે શુભાશુભ ઉપયોગ થી આત્મામાં નથી. સમજાય છે કાંઈ? એવો એ આત્મા સ્વજ્ઞેય છે, સ્વજ્ઞેય છે. કેટલા થયા? એ આત્માનો ઉપયોગ એને કહીએ કે જેનાથી કર્મનો સંબંધ ન થાય, એથી ઉપયોગમાં કર્મનો સંબંધ જ રડનો નથી. સમજાણું કાંઈ? ભગવાન આત્મા શુદ્ધ સ્વભાવી પરમાનંદની મૂર્તિ, એના આશ્રય થયેલો શુદ્ધ ઉપયોગ, એના કેવો એ આત્મા, એ પહેલો કહ્યું. એવો આ ઉપયોગ તે કર્મના સંબંધ વિનાનો છે. ઉપયોગ ને કર્મનો સંબંધ જ નથી. ઉપયોગમાં વિકાર નથી તો વિકારમાં કર્મનો સંબંધ છે એવું એને નથી. કર્મનો સંબંધ ઉપયોગ આત્માને તો કર્મનો સંબંધ નથી, પણ એના ઉપયોગ જે શુદ્ધ ઉપયોગ સ્વભાવને આશ્રય થયેલો એવા શુદ્ધ ઉપયોગને પણ કર્મનો સંબંધ. જરી સંબંધ રાગદ્વેષ છે અને નિમિત્ત સંબંધ છે તે વ્યવહાર છે, એ છે પરજ્ઞેય તરીકે જાણવા લાયક છે. સ્વજ્ઞેય તરીકે તો આ રીતે જાણવા લાયક આ જ્ઞેય તત્વ છે ને. સમજાણું કઈ? બાર, એ આત્મા ઇન્દ્રિયના વિષયોને ભોગતા નથી. બોલો, કરતા નહોતો. શુદ્ધ ઉપયોગ જ્યાં સ્વભાવ આત્માનો છે ત્યાં વિકારનું કરવાપણું નથી, તેને કર્મનો સંબંધ નથી, તેને સ્વજ્ઞેય આત્મા અખંડ અભેદ જે આ તત્વમાં આને આત્મા કહેવામાં આવે અને એને ઉપયોગ કહેવામાં આવે. સમજાણું કાંઈ? અલિંગ ગ્રહણ હાલે છે, અલિંગ ગ્રહણ હાલે છે. પેલા લિંગ એટલે આત્મા અવાડી ન જાણે એમાં હતું, પછી એનો ઉપયોગ આવડી ન થાય એમ છે. આની વાત એ છે જેને ઇન્દ્રિયો દ્વારા ઉપભોગ જ નથી. જરી ઇન્દ્રિયના લક્ષવાળી રાગાદીની ભોગતા તે પરજ્ઞેય ગણીને સ્વજ્ઞેય તો આત્માના અતિન્દ્રિય આનંદનો ભોગતા આત્મા છે, તેને સ્વજ્ઞેય આત્મા કહેવામાં આવે. સમજાણું કઈ? આવી વાત ભાઈ, આ તો એકલા નીચે કે વ્યવહાર તો અમે કઈ આવતો નથી. આવે છે ને કીધું ને, હજી વ્યવહાર આવો હોય એનું એ પરજ્ઞેય તરીકે જ્ઞાન આવે છે. પરજ્ઞેય તરીકે, સ્વજ્ઞેય તરીકે નહીં, અહીં સ્વજ્ઞેય તરીકાનો સ્વજ્ઞેયનો અધિકાર ચાલે છે. સમજાણું કઈ? જ્ઞેય તત્વ, જ્ઞેય ભાવ, જ્ઞેય ભાવ એમાં સ્વ આત્મા સ્વજ્ઞેય ભાવ એને કહીએ કે જેને ઉપયોગમાં વિકાર નથી અને એ ઉપયોગ ઇન્દ્રિયને ભોગવે એ ઉપયોગ જ નથી. સ્વજ્ઞેયનું બાકી કેટલો પરણ ભોગતાનો વિકલ્પ કે રાગનું પરણમું એ બધું પરજ્ઞેયમાં જઈને સ્વજ્ઞેય થી ભિન્ન છે અને પરજ્ઞેયનો એ સ્વજ્ઞેયમાં અભાવ છે. અભાવ છે. સમજાણું કઈ? એને બાર થયા. અરે એને ઇન્દ્રિયને મનથી જીવવું નથી, એનું જીવતર મનને ઇન્દ્રિય છે, પ્રાણોથી જીવે તે એનું જીવન જ નથી. એ તો સત્તા આનંદ જ્ઞાન શાંતિ એવા અંતરના પ્રાણને અવલંબતો, એ અંતરની શક્તિને વ્યક્ત કરતો એવા શાંત પરિણામે જીવન એનું જીવન છે. શાંત અધિકારી પરિણામે જીવન એનું જીવન, એને સ્વજ્ઞેય કહીએ. સમજાય છે? કાંઈ જેટલો પરલક્ષે જીવનનો યોગતા હોય એટલી પરજ્ઞેયમાં જઈ અને સ્વજ્ઞેય પોતાના જાણવું આનંદ ચૈતન્ય સત્તા એના પ્રાણની શક્તિ પડી એની વ્યક્તતામાં જે દશા વેપાર થયો એનાથી જીવે તેને જીવનને જીવ કહેવામાં આવે. એને સ્વજ્ઞેયનું જીવન, બાકી જેટલું 5-10 પ્રાણની યોગ્યતા પ્રમાણે પણ જીવન એ પણ પરજ્ઞેયનું જીવન છે, સ્વજ્ઞેયનો નથી. સમજાય છે? કાંઈ એ થઈ ગયું ને. 14 જેને ઇન્દ્રિયોનો હલાવવો નથી. આ ઇન્દ્રિય શરીરની સ્ત્રી ને પુરુષની આકૃતિ એ આત્મા પકડતો નથી, એને હલાવતો નથી, એનાથી પ્રેરણા કરીને કાર્ય કરતો જ નથી. આત્મા એને આત્મા કહેતા નથી. સમજાય છે? કાંઈ ઇન્દ્રિયમાં જેટલી યુગતા પર્યાયની હોય કંપનની કે પ્રેરણામાં નિમિત્ત થવાની એ પણ પરજ્ઞેયમાં જાય છે, એ પણ પરજ્ઞેયમાં જાય છે. ભગવાન આત્મા સ્વજ્ઞેય, એ તો પરને ઇન્દ્રિયને ગ્રહતો નથી, ઉપાડતો નથી, કામ લેતો નથી. એ લૌકિક સાધન માત્ર આત્મા નથી, એ તો લોકોતર સાધન સ્વભાવ આત્મા છે. સમજાણું? કાંઈ ભગવાન આત્મા સ્વજ્ઞેય ભાવ લોકોતર સાધન, અંતરના લોકોતર સાધન માત્ર આત્મા છે, લૌકિક સાધન માત્ર આત્મા છે જ નહીં. કો સમજાણો? 14 થયા, 15મો. વેજીભાઈ તરીકે મારે બહુ પ્રશ્ન કરવા હતા 15મામાં. લોક વ્યાપી તો થાય છે ને, ફલાણું થાય મહિનો, હવે એ વ્યાપી થાય તો વ્યવહારની વાત છે, એ તો જાણવાની વાત થાય છે. એ પાછા આવ્યા છે અંદર, મારે ઘણા પ્રશ્નો ઉઠતા હતા એમાં છે. વ્યાપકપણા, લોક વ્યાપકપણામાં, એ તો લોક વ્યાપક ક્યાં, એ તો પોતે ક્ષેત્ર વ્યાપક, સ્વક્ષેત્ર વ્યાપક છે. ઓલું કેવું સર્વગતિ, એ તો વ્યવહારની વાત છે, એના જ્ઞાનમાં બધું જણાય છે. લોકાલોક વ્યાપક છે, એ તો વ્યવહારની સર્વગતિ, તો ખરેખર વ્યવહાર છે, વ્યવહાર નહીં નો વિષય છે. પરમાર્થ ભગવાન અમેહના આકાર, એટલે ઇન્દ્રિયને આકારે નથી, માટે લોક આકાર પ્રમાણે હોય એમ છે એમ નથી. ભગવાન પોતે ચૈતન આકારે છે, અસંગ પ્રદેશમાં ચૈતન આકારે છે. એનો અસંગ પ્રદેશ લોકારે થાય તો એ સ્વજ્ઞેય કહેવાય, એના પ્રદેશ લોક આકારે થાય તો સ્વજ્ઞેય કહેવાય એમ નથી. સમજાય છે? કાંઈ ભગવાન આત્મા અસંગ પ્રદેશી ધામ ચેતન આકાર વાળું તત્વ એ પોતાના આકાર થી રહેલો છે. 14મી રાખવામાં આવ્યું છે ને, માટીના ભિન્ન આકારો એ રીતે એ બને હો, માટીની દ્રષ્ટિ જોઈએ તો ભિન્ન આકાર એમાં નથી. માટીની દ્રષ્ટિ કે ભિન્ન આકાર નથી, એમ ચાર ગતિના પર્યાયની અપેક્ષા વ્યંજન પર્યાયથી જોઈ ભિન્ન ભિન્ન આકાર છે. સ્વભાવથી ચૈતન આકાર માત્ર આત્મા છે, એક આકાર ચૈતન સ્વભાવ માત્ર આકાર છે. એને અહીં સ્વજ્ઞેય સમ્યક દર્શનનો વિષય અને પરથી ભેદ કરવામાં આવું સ્વજ્ઞેય રહે છે. કો સમજાણું? કાંઈ એ કાઢી ચાજુ આવે છે, ઝીણું તો પડશે પણ બે બોલશે તે કલાક નું ઉકેલવા. સમજાણું કે નહીં? થઈ ગયો? કેટલા થયા? 15. આ બીજું ટકા લાવી ગયું છે. સોળ મુ તો લખાય છે. આત્માને દ્રવ્ય વેદ ને પુરુષ વેદ એમાં નથી, દ્રવ્ય વેદ ને પુરુષ વેદ એનામાં નથી. તો અવેદી અવિકારી સ્વરૂપી ભગવાન છે. વેદાદિની વાસના ને નિમિત્તે બધું પરજ્ઞેયમાં જાય છે. આશ્રવ પરજ્ઞેય છે, અજીવની અવસ્થા આકાર પણ પરજ્ઞેય છે. સ્વજ્ઞેય તત્વમાં એ દ્રવ્ય ભાવ વેદ નો વિકાર અભાવ છે. અહીં સ્વજ્ઞેય ને અત્યારે વિશેષતાથી હાલી વાત હાલી હોય તે ચાલે ને. ઓ સમજાણો. પછી એ ધર્મ ચિહ્નો નું ગ્રહણ નથી. યાદ આ ધર્મ ના ચિહ્નો આ મોર પીછી નગ્ન પ્રમુખ પોપી નાદી આત્મામાં સ્વજ્ઞેયમાં નથી, એ તો પરજ્ઞેયમાં જાય છે. ઇચ્છાવી મૂળગુણના મુનિના વિકલ્પો, બાર વર્ષના વિકલ્પો, પોપી નાદી કે નગ્ન દશા, એ બધું પરજ્ઞેયમાં જાય. સ્વજ્ઞેયનો ભાવ, સ્વજ્ઞેયનો ભાવ નથી. સ્વજ્ઞાય આત્મા એમાં એ બાય લિંગનું અત્યનું લિંગનું ગ્રહણ નથી. સત્તર થયા, અઢાર મુકાલ હાલ્યો છે. ભગવાન આત્માના ગુણની વિશેષતાનું આલિંગન ના મળવું નથી. એને ઇન્દ્રિયો દ્વારા ઉપભોગ જ નથી. એક રૂપ જ્ઞેય તત્વ છે. જ્ઞાયક ભાવ એક સ્વભાવી ભાવ વસ્તુ છે. જ્ઞાયક ભાવ ગુણના ભેદને આલિંગન કરતું નથી, ભેદને સ્પર્શતું નથી. ભેદ ખ્યાલમાં આવે એટલો બધો પરવ્યવહારમાં જાય છે, પરજ્ઞેયમાં જાય. સમજાય છે? ક્રાઈમ લોહી અઢાર થયા, અઢાર તો હાલ્યા આપણે. હવે આ નવો ઉગણી એટલે પર્યાયનું જે ગ્રહણ એટલે કે અર્થાબોધ વિશેષ. નિયમ એટલે કે પર્યાય, એવું જે પર્યાય એવું જે ગ્રહણ એટલે કે અર્થાબોધ વિશેષ. એ તો પર્યાયની વ્યાખ્યા કરી. પર્યાય કેવો છે? અર્થાબોધ વિશેષ. તે જેને એટલે દ્રવ્યને એ પર્યાય નથી. શું કીધું સમજાણો? લિંગ એટલે પર્યાય અવસ્થા, અવસ્થા અહી નિર્મળ અવસ્થા હો. સમજાય છે? કઈ આત્માની નિર્મળ અવસ્થા એવું જે ગ્રહણ એટલે અર્થાભૂત. ગ્રહણ એટલે અર્થાભૂત નો અર્થાભૂત તો પર્યાયની વ્યાખ્યા કરી. પર્યાય એટલે અર્થાબોધ વિશે. એને ગ્રહણ એટલે કે એને અડતો નથી. સમજાણું? કઈ ભગવાન આત્મા દ્રવ સ્વરૂપ જે શુદ્ધ દ્રવ છે એક સમયની નિર્મળ પર્યાય, જેને પર્યાય અર્થાબોધ વિશેષ કહીએ એટલે પર્યાય અર્થાબોધ વિશેષ કહીએ, એને જે આત્મદ્રવ તેને ગ્રહણ એટલે અડતો નથી, તેને સ્પર્શતો નથી, તે પર્યાયને દ્રવ આલિંગન કરતો નથી, એવું સ્વજ્ઞેય દ્રવ છે. થાય છે દ્રવ્ય એને અડતું નથી. દ્રવ્ય પર્યાય ને અડે તો દ્રવ્ય પર્યાય રૂપ થઈ જાય છે. વિશેષ ને દ્રવ્ય અડતો નથી. સામાન્ય એવું જે દ્રવ્ય, વિશેષ એવું જે અર્થાબોધ રૂપ જે પર્યાય, એ એકમેક થતા નથી. બે એક થતા નથી એટલે વિશેષ પર્યાય ને દ્રવ્ય અડતો. શુદ્ધ દ્રવ્ય તેને જ્ઞેય તરીકે અત્યારે જ્ઞેય તરીકે સ્વીકારવું છે. સમજાય છે? ક્રાઈમ શું કહ્યું? શુદ્ધ દ્રવ્ય એટલી વસ્તુ, સામાન્ય વસ્તુ, ધ્રુવ વસ્તુ, ચૈતન જ્ઞાયક ભાવ પદાર્થ સ્વજ્ઞેય, કે એની નિર્મળ પર્યાયને ગ્રહણ કરતો નથી એટલે કે નિર્મળ અવસ્થાને અડતો નથી. છૂટે નહીં, આલિંગન કરતે નહીં, એ અર્થાત દો એક હો જાતે નહીં હૈ. સમજાય છે? કઈ બે વસ્તુ છે, એક શુદ્ધ પર્યાય, એક શુદ્ધ દ્રવ્ય. એની વાત ચાલે છે. અર્જુન ફરી ફરી એની વાત નથી કરતો. ભગવાન આત્મા એક સમયમાં શુદ્ધ દ્રવ દ્રવ વસ્તુ સ્વભાવ કાયમ ધ્રુવ વિકાસ ચક્કુ થતો, એક સમયની અવસ્થા દશા પર્યાય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ની પર્યાય મોક્ષ માર્ગ ની એવી પર્યાય, એ પર્યાય અર્થાબોધ વિશેષ એટલે અવસ્થા, એ અવસ્થાને સ્વજ્ઞે મૂર્તત્વ સ્વજ્ઞે ભાવ એ શુદ્ધ દ્રવ સ્વજ્ઞે ભાવ એ પર્યાય વિશેષ તેને ગ્રહણ કરતો નથી, એટલે કે અડતો નથી, એટલે કે છૂટે નહીં, આલિંગન કરતે નહીં હૈ, અર્થાન દો એક હો જાતે નહીં, એસા શુદ્ધ દ્રવ્ય હૈ વો સ્વગ્નિ મેં ગિનને મેં આતા. નંદજી પર્યાય કો છુએ તો પર્યાય કા નાશ હો દ્રવ કા નાશ હો જાય. જો પર્યાય એક સમય કી અવસ્થા વો ત્રિકાળ રૂપ હો જાય, અહીંયા તો પહેલે ત્રિકાળ દ્રવ એક સમય રૂપ હો જાય તો સમય પલટતે દ્રવ ભી નાશ હો જાય, એસા વસ્તુ કા સ્વરૂપ હૈ નહીં. ઓગણી ને વીસ માં બોલ બે સ્વતંત્ર ધર્મ ની સિદ્ધિ કરી છે, પર્યાય ધર્મ અને ધ્રુવ ધર્મ. ધ્રુવ ધર્મ દ્રવ ધર્મ સ્વભાવ બે છે, બે છે એ બે પહેલા સ્વતંત્ર સિદ્ધ ન થાય તો આ પર્યાય આ દ્રવ નો આ દ્રવ ની આ પર્યાય એમ સિદ્ધ ક્યાંથી થશે? બે વસ્તુ સ્વયં સિદ્ધ છે, વસ્તુ શુદ્ધ દ્રવ સ્વભાવ અને પર્યાય શુદ્ધ પર્યાય સ્વભાવ. અત્યારે પર્યાય એટલે શુદ્ધ લેવી છે, અહીંયા ભૂલ તો બધું કાઢી નાખ્યું છે, અશુદ્ધતા ને કરતા ને ભોગતા ને બધું કાઢી નાખ્યું ને. અહીં તો હવે રમચું બે માં લીધી સામાન્ય શુદ્ધ ને વિશેષ શુદ્ધ. સમજાય છે કાંઈ? ભગવાન આત્મા એવો એ છે સ્વજ્ઞે તત્વ કે જે પર્યાય નું જે અર્થાબોધ વિશેષ એને ગ્રહણ એટલે કે તે જેને નથી એવો પર્યાય તે દ્રવ ને નથી. સમજાણું કાંઈ? સમજમાં આયા? એ પર્યાય જેને એટલે દ્રવ માં નથી, દ્રવ માં નથી, દ્રવ નો નથી, દ્રવ માં એકાકાર થતો નથી, તેથી ભગવાન આત્મા. ભાઈ અરે બહુ ધીરી વાત છે, બહુ ધીમી વાત પડ્યા માણસ. ભગવાન સારું તત્વ સામાન્ય ધ્રુવ એ પર્યાય ને અડતું જ નથી, એ પર્યાય ને સ્પર્શતું જ નથી. દ્રવ ધ્રુવ પર્યાય ને સ્પર્શે તો ધ્રુવ તે પર્યાય રૂપ થતા ત્રણકાળ નું ધ્રુવ પણ રહેતું નથી. સમજાય છે કાંઈ? અશુદ્ધતા તો કાઢી નાખી, પરાલંબી જ્ઞાન કાઢી નાખ્યું, બહારથી લાભો કાઢી નાખ્યું, હરણ કરવો કાઢી નાખ્યું, કાઢતા કાઢતા એટલો અનુમાન કરે ને અનુમાનથી જણાય કાઢી નાખ્યું. હવે એની જે સ્વસંવેદન શુદ્ધ પર્યાય ભાઈ સમજાણું કાંઈ? ભગવાન આત્મા એની સ્વસંવેદ પ્રત્યક્ષ જે જ્ઞાતાની પર્યાય વિકાર નહીં આ નહીં આ નહીં કાઢતા કાઢતા કાઢી નાખ્યું. સ્વગ્નિ વસ્તુ છે એક ચેતન આત્મ સાધના રુદ્ર છે એ પર્યાય એટલે એનો વિશેષ ભાવ એવું જે તેનું ગ્રહવું એટલે દ્રવ્યમાં મળી જવું, દ્રવ્યમાં એક થવું, દ્રવ તેને આલિંગન કરે એવું દ્રવ્યમાં નથી એવો સ્વદ્રવ ધ્રુવ નો સ્વભાવ નથી. સમજાણું કાંઈ? આમાં હા હવે હજી દ્રવ્ય પર્યાય શબ્દ આંબ્યા નો એમ ત્યાં વળી આવી કે કાઢતા કાઢતા કાઢી નાખ્યું. સત્તર વધી અઢાર માં કે ગુણ વિશેષ ને સ્પર્શતો નથી દ્રવ્ય, એ તો સામાન દ્રવ રૂપ છે તેને સ્વજ્ઞ દ્રષ્ટિ નો વિષય અને ભેદ થી પર એવું જ્ઞાન એને કહીએ. અહીં તો કે છે કે વસ્તુ આત્મા એક સમય નો જ્ઞેય ભાવ વિનાયક ભાવ કે તેની વર્તમાન અવસ્થા તેની વર્તમાન અવસ્થા ભગવાન આત્મા પરને તો સ્પર્શતો નથી, કર્મને શરીરને વાણીને ફરતો અડતો આલિંગન કરતો ત્રણકાળમાં નથી.
બરાબર.
એક વાત, ભગવાન આત્મા દ્રવ સ્વભાવ એ વિકારને વિકલ્પને વ્યવહાર રત્નત્રયના રાગને એ દ્રવ સ્વભાવ સ્પર્શતો નથી, એને અડતો, એને આલિંગન કરતો છૂતા નહીં હે. પીછે દ્રવ સ્વભાવ અપની શુદ્ધ પર્યાય જો પ્રગટ હોય હે ઉસકો આલિંગન નહીં કરતે છૂતે નહીં. આ દ્રવ કી અપેક્ષા સે પરગ નહીં મે, દ્રવ કી અપેક્ષા સે પરગ નહીં મે, હે તો સ્વજ નહીં દ્રવ કી અપેક્ષા સે. હજી તો પર્યાય માં જૂની વાત છે. ઓ સમજાય છે કાંઈ અંદર? ભગવાન આત્મા એક સમય નો જ્ઞાયક ધ્રુવ સ્વભાવ સામાન્ય વસ્તુ સદ્રશ શક્તિનો પિંડ એકલો પ્રભુ એની વિશેષ અવસ્થાને ગ્રહતો જ નથી, પકડતો નથી, લેતો નથી, અડતો નથી, પરસતો નથી, આલિંગન કરતો નથી, એકમેક પર્યાય આને થતો નથી. એવો એ ધ્રુવ સ્વભાવ દ્રવ છે. સમજાણું કાંઈ સમ્યક દર્શન ભેદ જ્ઞાન બે માં આ સમજાય એવું છે. હું તો અહીં પરથી ભેદ પાડીને વાત કરે છે. સમજાય છે કાંઈ? બે વસ્તુ લેવી છે ને જરી અશુદ્ધતા એ પણ ભેદ પાડવો છે એટલી વસ્તુ લેવી છે એનાથી ભિન્ન આવું સ્વજ્ઞે. હવે અમારી પાછા બે ભેદ પાડ્યા, ભેદ પાડ્યા ના કે દ્રવ પર્યાય ને અડતું નથી એવું દ્રવ પર્યાય થી ભિન્ન છે. ઓહો અરે વાત ભાઈ સમજાય છે કાંઈ? પણ એના ખ્યાલમાં આવી શકે ન્યાય તો જુઓ કે ધ્રુવ વસ્તુ એક સમય ની દશા થઈ જાય તો ખરાબ થઈ ગયું, બીજે સમય ધ્રુવ રહ્યું નહીં. પર્યાય જેટલું દ્રવ નથી માટે દ્રવ પર્યાય ને અડતો, એટલે સામાન્ય ધર્મ ને વિશેષ ધર્મ, સામાન્ય ધર્મ વિશેષ ધર્મ ને અડતો જ નથી. આપ તો મીમાંસામાં કહ્યું છે ને બે ધર્મી ને ધર્મ બે સિદ્ધ થયા વિના, આ ધર્મી નો આ ધર્મ ને આ ધર્મ આ ધર્મી નો બે નિરપેક્ષ સિદ્ધ થયા વિના વાત સિદ્ધ થતી નથી. ઓ સમજાણું કાંઈ? એમ ભગવાન આત્મા ધ્રુવ નિરપેક્ષ છે અને પર્યાય ની અપેક્ષા નથી, પર્યાય ની અપેક્ષા નથી એવું ધ્રુવ નિરપેક્ષ તત્વ છે. એવા તત્વની પર્યાય આશ્રય ની દ્રષ્ટિ છોડી ધ્રુવ તત્વ ને બનમો તો એકલો દ્રવ્ય દ્રષ્ટિમાં આવે છે તેને અહિયાં દ્રવ પર્યાય ને નથી અડતું એવું સ્વજ્ઞ કહેવામાં આવે છે. સ્વજ્ઞ નો એ ભાવ છે, સ્વજ્ઞ નો એ તત્વ નામ ભાવ છે. સમજાણું? લિંગ એટલે પર્યાય એવું જે ગ્રહણ, ગ્રહણ એટલે અર્થાબુદ્ધ એમ કયો છે એનો અર્થ એ તો એ ખાય બધું કેવું છે. અર્થાબુદ્ધ વિશેષ એ વિપર્યાય એને જે દ્રવ ગ્રહતો નથી એટલે એને ગ્રહણ એટલે અર્થાબુદ્ધ વિશેષ એમ કહી દીધું છે. સમજાણું કાંઈ? હે અલિંગ્રહણ હાલે છે. લિંગ ગ્રહણ, લિંગ એટલે કે પર્યાય, ગ્રહણ એટલે કે પર્યાય કેવી કે અર્થાબોધ વિશેષ એવી જે પર્યાય તેને આત્મદ્રવ ગ્રહણ એટલે લેતો નથી, અગ્રહણ કરતો નથી, અડતો નથી. આ અલિંગ્રહણ નો થાલે છે નથી, એ નથી અમાયું. રહેતો નથી, પકડતો નથી, અડતો નથી. અરે ઘણી વાત આવી, અરે પણ ઝીણી નથી હો, એના ઘરની બરાબર પકડાયેલી છે. મારા આ બોલ્યા બધું ફૂલ બન્યું છે ને, આ કર્યું ને આ કર્યું, વ્યવહાર કરવો જોઈએ ને, ફલાણું કરવું જોઈએ ને, બધું મારે આમ કરવું જોઈએ. અરે પણ કરે કોણ પરદ્રવ્ય ને, રાગી ખરેખર કરે કોણ? કારણ કે રાગી પરદ્રવ્ય પરજ્ઞેય માં જાય છે. પરજ્ઞેય ને કરવું એનો અર્થ ક્યાં? પરજ્ઞેય ને કરતો ને, પરજ્ઞેય ને કરે તો મિથ્યાદ્રષ્ટિ માં જાય છે. સમજાય છે? કઈ હા હા, પૂરતાળી શક્તિ, એ પૂરતાળી નય, અને એટલા વીસ વીસ બોલ અલિંગરણ ના વિસ્તાર નો તો જાય એનું પૂછે. ના ના, બધા બધી પર્યાય, બધા એક દ્રવ્ય ની બધી પર્યાયો, તેને દ્રવ્ય અડતું નથી. વિશેષી વિશેષ એટલે પર્યાય, બોધ વિશેષ નહીં. અરે તો પહેલેથી વાત થઈ ગઈ છે, ઘણા વાર થઈ ગઈ. અર્થાબુદ્ધ વિશેષ તો અર્થાબુદ્ધ પહેલા માં નહીં કહેતો, તમને જ્ઞાન શું છે? નહીં ગુણ ગુણ ભેદ શું, એ તો વાત થઈ ગઈ, પહેલેથી થઈ ગઈ નથી. તો ઓલામાં અર્થાબુદ્ધ છે તો એટલું જ્ઞાન, ઓલામાં અર્થાબુદ્ધ છે એમ નથી. આખા ગુણો તે અર્થાબુદ્ધ, એ ગુણ જે છે તે ગુણી ગુણ ને અડતો, બધા ગુણ ના ભેદ ને અડતો નથી. ગુણ ગુણ ભેદ જ નથી, આ ગુણ પર્યાય ભેદ, દ્રવ પર્યાય ભેદ નથી, એક પર્યાય નહી, બધી પર્યાયો શુદ્ધ જે છે. શુદ્ધ આ તો બીજી શુદ્ધ તો થયા નહીં, ત્યાં વાત તો શુદ્ધ થઈ, એ બધી પર્યાય નો એક વિશેષ ભાગ, એને સામાન્ય ભાગ અડતો નથી, છૂટો નહીં. મારી વાત ભાઈ સમજાણું કઈ? ઊંઘ એટલે પર્યાય. હે ભારે કેવડો છે કે તને શું ભારે એવડો કે લોકાલુક તારામાં સમાઈ જાય તો અનંત ગુણી શક્તિ તાકાત રહી જાય, એવો ભારે હળવો એવો, એ માછીના ટાંગા જેવો તોલ ન થાય. સૂક્ષ્મ સૂક્ષ્મ વ્યાખ્યા છે, સમજાણું કઈ નથી. એની પર્યાય જેટલી છે એ પર્યાય ને દ્રવ્ય અડતો જ નથી. સમજાણું કઈ? એને સ્વજ્ઞેય દ્રવ્ય કહીએ, સ્વજ્ઞેય દ્રવ્ય કહીએ. આ રીતે આત્મા પર્યાય વિશેષ થી જુઓ ને, આમાં ક્યાં જ્ઞાન ની ક્રિયા વાત કરી તમે? પર્યાય વિશેષ ભાઈ આવ્યું ને પાછો, પર્યાય વિશેષ થી એનો સરવાળો લેતો તો આમ લીધું, પછી ઓલું કરી નથી. પર્યાય ના ભેદ થી વિશેષ થી નહી સ્પર્શાયેલો એવું ભગવાન શુદ્ર છે. ઓહો, સમજાણું કઈ? એવા અર્થની અલિંગ ગ્રહણ માંથી વાંચી એવો ભાવ નીકળે છે. હવે વીસમો એટલે સીધી કહેતા મગનભાઈ પાંચમી સાથે, હા સુધી મારા દ્રવ્ય દ્રષ્ટિમાં હલ ખતું બધું પાંચ ની સાથે દ્રવ્યમાં. હવે આ પર્યાય ને જે રીતે દ્રવ્ય દ્રષ્ટિમાં નાખશે ભાઈ, શું દબ કરી પાંચ ની સાત બાર વર્ષ ત્યાં ભાઈ મકાનમાં વંચન ત્યાં પર્યાય ને છીએ તે સિદ્ધ કરીએ દ્રવ્ય દ્રષ્ટિમાં. અનુભવથી તો આમ આમ અભેદ 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 નાખ્યું અહીં, એટલે પર્યાયમાં એનો ભેદ ચકાડી નાખે ને ભેદ. હવે પર્યાય ને જીતે આ દ્રષ્ટિમાં શુદ્ધમાં સિદ્ધ કરતું છે, જોઈએ કે કાલ શું કે છે. સાંભળો હવે, અહીં એટલે વિશ્વ બોલ, લિંગ એટલે પ્રતિભી જ્ઞાન નું કારણ એવું છે. બસ પ્રતિભી જ્ઞાન આ હતું કે પૂર્વે હતું કે આ છે એવું દ્રવ પણ દ્રવ્યનું, લિંગ એટલે પ્રતિભી જ્ઞાન આ છે કે આ હતું આ છે તે હતું એનું એ પ્રતિભી જ્ઞાન દ્રવ. પ્રતિભી જ્ઞાનનું કારણ એવું છે, ગ્રહણ એટલે કરતા બહુ સમાન. ખરેખર તો એ પ્રતિભી જ્ઞાનની વ્યાખ્યા વિષયની વ્યાખ્યા કઈ છે, કોણ અર્થાવ બહુ સમાન. પ્રતિભી જ્ઞાનનું કારણ શું કે દ્રવ્ય, એટલે અર્થાવ બહુ સમાન, એટલે એકનું દ્રવ્ય. તે ગ્રહણ એટલે તે જેને નથી, આત્માને દ્રવ્યનું અડવું નથી. શું કે છે? હા, એ ફરી વાર આવતી છે, એક શબ્દ નહીં. લિંગ એટલે પ્રતિભી જ્ઞાન, એટલે કે જે જ્ઞાનમાં ધ્રુવતા જણાય એવું જે ધ્રુવ, એવું જે ધ્રુવ ગ્રહણ એટલે કે ધ્રુવ એટલે કે અર્થ બહુ સમાન, એ ધ્રુવની વ્યાખ્યા થઈ છે. પણ ગ્રહણ એટલે કે તે જેને નથી, એવું ધ્રુવ પણ દ્રવ્ય પણ આત્માને નથી. એટલે કે અનુભવ દશાની પર્યાયમાં દ્રવ્યનો અનુભવ આવતો નથી. અનુભવમાં શુદ્ધનો અનુભવ દશા, એમાં દ્રવ્યનો અનુભવ નથી. એવો આત્મા શુદ્ધનો અનુભવ કરે છે, એ અનુભવ છે. તે અનુભવ દશાની પર્યાય વાળો આત્મા એ ધ્રુવને અડતો નથી અનુભવવા માટે. સમજાણું કઈ? આ તો બહુ ઝીણું હો કેવું છે નહીં, ઝીણું પણ એમ નથી સમજાયું ને, ઝીણું તો આ તો તેમ ખ્યાલ. આમ વસ્તુ છે ને, વસ્તુ છે કે દ્રવ્ય છે, ધ્રુવ છે, શુદ્ધ છે, અને તેની થયેલી પર્યાય શુદ્ધ છે. હવે શુદ્ધ જે પર્યાય થઈ, એ શુદ્ધ પર્યાયને દ્રવ્ય અડતું નથી, એમ કરીને દ્રવ્યને નિપે સિદ્ધ કર્યું. હવે પર્યાય નો આત્મા જુઓ, તે જેને નથી તે અલિંગ્રહણ છે. આ રીતે આત્મા દ્રવ્યથી નહીં અલિંગ. દ્રવ્ય એટલે પ્રતિભી જ્ઞાનનું કારણ એવું અર્થાબોધ સમાન. એવું જે દ્રવ્ય, એવું જે દ્રવ્ય, એવી જે ધ્રુવતા, એવી જે સદ્રશતા, એ આત્મા તે સદ્રશતાને આલિંગન કરતો નથી. એ આત્મા તે ધ્રુવને અનુભવ દશામાં અડતો નથી. અનુભવ તેને પર્યાયનો હોય છે. સમજાય છે? કાંઈ શુદ્ધ દશાનો અનુભવ હોય છે દ્રવ્યને, એટલે આત્માને, આત્માને શુદ્ધ દશાનો અનુભવ હોય છે, આત્માને ધ્રુવનો અનુભવ નથી. માટે તે આત્મા અનુભવની દશામાં આત્મા ધ્રુવને આલિંગન કરતો નથી, અડતો, કેમ કે પર્યાય પર્યાયની નિરપેક્ષતા અનુભવાય છે. બરાબર હે રાજનજી? ભારે જુઓ ભાઈ, કે છે લિંગ એટલે પ્રતિભી જ્ઞાનનું કારણ એવું જે ધ્રુવ, એટલે અર્થાબોધ સમાન, એટલે પદાર્થ ધ્રુવ. ગ્રહણ એટલે કે તે જેને, એટલે આત્માને તે ગ્રહણ નથી, એટલે કે ધ્રુવનું ગ્રહણ નથી, દ્રવ્યનું પકડવું નથી. દ્રવ્યને આત્મા પકડતો તે અલિંગ, કેમ કે આત્મા દ્રવ્યથી નહીં આલિંગ, તેવો શુદ્ધ પર્યાય છે. એ શુદ્ધ પર્યાયને અનુભવનાર, શુદ્ધ પર્યાયને અનુભવ વેદન પ્રતજ્ઞાતાપણે કરનાર, એ પર્યાયને અનુભવતા, એ આત્મા પર્યાયને અનુભવતા દ્રવ્યને અડતો, એ દ્રવ્યને ધ્રુવને ફરતો નથી, એવો એ શુદ્ધ પર્યાયનો અનુભવ તેને આત્મા કહેવામાં. સમજાણું કાંઈ? કેટલા પડખા એક ઠેકાણે, કઈક શુદ્ધ નહીં કહો, આત્મા કહો, અનુભૂતિ કહો, ત્રણ કઈ અપેક્ષા થી? એ તો નિર્મળ પર્યાય ને અનુભૂતિ ને આત્મા એ અભેદ કરી અને શુદ્ધ નહીં નો વિષય ગણીને બધું અભેદ કરી નાખ્યું. એક વખત એમ કે 11મી ગાથામાં આત્મા જ્ઞાયક ભાવને પ્રગટપણે એકને અનુભવે છે, જ્ઞાયક ભાવને આત્મા અનુભવે છે. જેમ એના કાદવમાં પાણી હોય એને કાદવ જુદું પાડીને પાણીને અનુભવે, એમ વિકાર કર્મને જુદો પાડી, એ વિકારને કર્મને જુદો પાડી, વિકાર જુદો પડ્યો, કર્મને વિકારને જુદો પાડી, એટલા જ્ઞાયક ભાવને આત્મા અનુભવે. જ્ઞાયક ભાવને અનુભવે એટલે પર્યાયને અનુભવતા જે જ્ઞાયકનો અનુભવ એટલે નહોતો થયો ને, રાગનો અનુભવ હતો, એ જ્ઞાયકને અનુભવે છે એમ કહેવામાં આવે છે. અનુભવ દશા શુદ્ધ પર્યાય, શુદ્ધ પર્યાય કે બાદ ચલતી હૈ. सब तो निकाल दिया, अशुद्ध प्रशुद्ध की बात ही यहाँ नहीं। कर्म का संबंधी नहीं, विषय का भोगता नहीं, पुण्य पाप का करता नहीं, वो बात तो छोड़ दिया। अरे यहाँ भगवान आत्मा अलिंग ग्रहण, लिंग इतने के समझाणो पृथ्वी ज्ञान नु कारण एवं ध्रुव, लिंग इतने ध्रुव, पहलू कीधु तू लिंग इतने पर्याय, एना पहला मैं लिंग कीधु तू गुण नो भेद, गुण नो भेद तेने लिंग कहू थो, तेनो जेने भेद नहीं। पची कहू लिंग इतने पर्याय विशेष ते द्रव्य मा नहीं। पच्चा पची कैसे कह द्रव सामान द्रव ए आत्मा ने नहीं, पर्याय नो वेदन छे, शुद्ध पर्याय नो अनुभव छे, एटले ए ज आत्मा थई गयो जाने अनुभव वेदन छे। ओली वस्तु तो वखार खाते पड़ी छे, पड़ी छे वस्तु तो वेदन खाते, द्रवपणू द्रवपणू वेदन नो होय, वेदन तो एनी समय नी पर्याय नो होय, वेदन जो ध्रुव नो होय तो खलास थई गयो, द्रव नो अनुभव नो होय, अनुभव तो एनु प्रगट निर्मल शुद्ध व्यक्त पर्याय न हो, तो शुद्ध पर्याय नो अनुभव करना आत्मा को समझाणु काय है संस्कृति का मैं आप का संस्कृति संस्कृति का माथी हर थाले से धरती हर थाले का સંસ્કૃત ટીકા નો ભાઈ ગુજરાતી ગયું આપણી મેળવણી નો અર્થ હાલે થાય પર્યાય ને દ્રવ કેમ કહેવાય? પર્યાય બે ધર્મ સ્વતંત્ર સિદ્ધ છે, નિરપેક્ષ નિર્મળ પર્યાય નિરપેક્ષ દ્રવ થી નિરપેક્ષ સિદ્ધ છે એનો અનુભવ હોય છે, દ્રવ પર્યાય થી નિરપેક્ષ દ્રવ સ્વતંત્ર છે એનો અનુભવ નથી, પણ તે દ્રવ્ય તેને શુદ્ધ દ્રવ્ય કહીને પરથી ભેદ પાડીને તેને દ્રવ કહેવામાં આવ્યું છે, સમજાણું કાંઈ? ધ્રુવ પૃથ્વી જ્ઞાન એટલે કાયમ રહેનારું જ્ઞાન કાયમ ધ્રુવને પકડે એ બતાવે છે, આ ધ્રુવ આ ધ્રુવ સમાન પદાર્થ એક રૂપ સ્વભાવ દ્રવ તે જેને નથી, જેને એટલે આત્માને, એ આત્માને તે દ્રવપણું નથી, અનુભવમાં દ્રવપણ છે વેદનમાં દ્રવપણું નથી, એ અપેક્ષા લઈ અને પર્યાય નો સ્વતંત્ર ધર્મ છે, એ પર્યાય દ્રવ્યને અડતી નથી, માટે આત્મા પણ દ્રવ્યને અડતો, એ આત્મા પર્યાયને જ અનુભવે છે, એને છેલ્લી દશા વિષ્ણુ બોલ કરતા 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 એની નિર્મળ દશાનું વેદન, બોલું વેદનમાં આવતું નથી, એ તો એક દ્રષ્ટિનો વિષય જ્ઞેય તરીકે રહી ગયો, સમજાય છે? વેદન તો આ નિર્મળ શુદ્ધ નિર્વિકારી નિર્વિકલ્પ સમાધિ શાંતિ, એ પર્યાય આત્મા પર્યાયનો વેદનાર્થ એ પર્યાય સ્વરૂપ છે, એમ કીધું ને જુઓ ને, કે એવો શુદ્ધ પર્યાય છે આત્મા, શુદ્ધ પર્યાય છે આત્મા, શુદ્ધ પર્યાય છે, કેમ કે આત્મા શુદ્ધ પર્યાયને વેદે અનુભવે છે, માટે તે આત્મા શુદ્ધ પર્યાય છે, તે આત્મા શુદ્ધ પર્યાયને વેદતા દ્રવ્યને અડતો નથી, દ્રવ્યનું વેદન નથી, માટે તે આત્મા શુદ્ધ પર્યાય રૂપ છે, વિશ્વમાં બોલમાં નિર્મળ પર્યાયની પ્રત્યક્ષ જ્ઞાતાની રાગ વિનાની વિકલ્પ વિનાની નિર્મળ પર્યાય સાધકની પર્યાય તેને વેદે તેને આત્મા કહે, ઓ સમજાણું કાંઈ? વિકાર દ્રવ્યમાં આનંદ પડ્યો છે, વિકાર દ્રવ્યમાં શુદ્ધતા પડી છે, વિકાર દ્રવ્યમાં ત્રિકાળ દ્રષ્ટા પણ પડ્યું છે, ત્રિકાળ દ્રવ્યમાં અનંત અનંત બે હદ અપરિમિત બળ પડ્યું છે, એ પડ્યું છે પડ્યું છે, એને દ્રવ એટલે આત્મા, એ દ્રવ્યને પર્યાયના અનુભવમાં એ દ્રવ્યને અડતો નથી, માટી આત્મા શુદ્ધ પર્યાય રૂપ છે, માટી આત્મા શુદ્ધ પર્યાય રૂપ, સમજાણું કાંઈ? આમાં બહુ વિચાર કરતો ઓલા વિચાર આવે ને સુરત ના મનોર નામ જાણો, પણ મન આ પણ કામ ન કરે તો ઓલા દુખી અમારી અંદર નહીં અંદર આવે છે. હમણાં સુધી થઈ ગયા પૂછાય છે લીન થઈ ગયા એટલું પૂછ્યું હતું કે વિચાર તો કઈ કર્યા જ કર્યા આવો જીવ તો આ વિચાર ના આવે તો એ છે ભગવાન આત્મા દ્રવ થી નહીં આલિંગે એવો શુદ્ધ પર્યાય. શું કીધો? દ્રવ ને નહીં સ્પર્શાયેલો એવો શુદ્ધ પર્યાય, દ્રવ થી નહીં સ્પર્શાયેલો એવો શુદ્ધ પર્યાય એવા અર્થની પ્રાપ્તિ અલિંગરણ માંથી એવો વાક્ય નીકળે. એ વાત જુઓ તો ખરા દિગંબર સંતો ની વ્યાખ્યા અને આ ટીકા અમરચંદ્ર આચાર્ય ની કોઈ ઠેકાણે ક્યાંય વાત નથી. એ રીતે અલિંગરણ ના હાથો ને દ્રવ્યાનુ યોગ ને દોઈ નાખી અને વી બોલમાં અમારી દીધું છે. આખો દ્રવ્યાનુ યોગ સારૂપે આમાં વેદન નથો, વિશેષનો ભેદ નહીં, વિકાર નહીં, ભોગતા નહીં, ઇન્દ્રિયથી જાણે નહીં, એને ઇન્દ્રિયથી કોઈ જાણે નહીં. એકલા અનુમાન કરી શકે એ આત્મા ને કહીએ, અનુમાનથી બીજો જાણે એને મેં આત્મા કહેતા નથી. એવી સ્વયં સિદ્ધ પ્રત્યક્ષ ચૈતન્ય ડાંગળી કે છે એવો ભગવાન આ રીતે આત્મા દ્રવથી નહીં આલિંગિત એવો શુદ્ધ પર્યાય છે એવા અર્થની પ્રાપ્તિ થાય. લો વિશે બહુ પૂરા થઈ ગયા એમાં સમજાણું. શબ્દ નો તો અર્થ અલિંગ ગ્રહણ માં છે. કઈ દીધા અલિંગ ત્રણ ગ્રહણ ત્રણ છ અક્ષર, છ અક્ષર માં 20 અર્થ, ભિન્ન ભિન્ન રીતે સ્વ અક્ષર માંથી 20 ભાવ કહેતા હતા અને તે પણ સ્વજ્ઞેયને સિદ્ધ કરવા. અહીં પણ ખરેખર પર્યાય છે સ્વજ્ઞેય, એટલે વેદન નો સ્વજ્ઞેય પર્યાય છે. વેદન નો સ્વજ્ઞેય સ્વ ધ્રુવ પર્યાય, ધ્રુવ દશા વેદન નો પર્યાય સ્વજ્ઞેય તો પર્યાય છે. અનુભવ નું સ્વજ્ઞેય, અનુભવ નું સ્વજ્ઞેય એ તો પર્યાય છે. સમજાય છે? કાંઈ એવા અર્થની પ્રાપ્તિ થાય. બોલ્યા તમારે કલાક થઈ ગયા.